એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે અમે થોડું અનોખું છે અને જેણે દુનિયાભરમાં, ખબર છે, લાખો લોકોની શ્રદ્ધાને આકાર આપ્યો છે. મોર્મનનું પુસ્તક.
બિલકુલ. આ પુસ્તક પોતાને માત્ર એક ધાર્મિક ગ્રંથ તરીકે જ નથી રજૂ કરતું, પણ એટલે પ્રાચીન અમેરિકાના લોકો સાથે ઈશ્વરના સંબંધનો એક ઐતિહાસિક દસ્તાવેજ ગણાવે છે. અને તેનું જે ઉપશીર્ષક છે ને, ઈસુ ખ્રિસ્તનો અન્ય કરાર, એ ઘણું સૂચક છે.
હા, સીધું જ તેના મુખ્ય હેતુ તરફ ઇશારો કરે છે. એની ભૂમિકા શું છે, એનું લક્ષ્ય શું છે.
બરાબર.
અને આજના સમયમાં તેની સુસંગતતા જુઓ તો તે લેટર ડે સેન્ટ ચળવળનો મૂળભૂત ગ્રંથ છે.
હા, જે આજે એક ઝડપથી વિકસતો વૈશ્વિક ધર્મ છે.
ચોક્કસ. આ પુસ્તક ઈશ્વરીય સાક્ષાત્કારની પ્રકૃતિ, શાસ્ત્રોનો સતત પ્રવાહ
અને ઈશ્વરના પ્રેમની સાર્વત્રિકતા જેવા અમે ઘણા મહત્વના પ્રશ્નો ઉભા કરે છે.
એક અલગ જ ચિત્ર રજૂ કરે છે જે આપણે સામાન્ય ઇતિહાસ વાંચીએ છીએ એનાથી ઘણું જુદું.
હા, એટલે જે અભ્યાસ અને ચર્ચા માટે રસપ્રદ બને છે, પછી ભલે કોઈ એની ધાર્મિક માન્યતા સ્વીકારે કે ના સ્વીકારે.
સાચી વાત.
તો આ પુસ્તક આવ્યું ક્યાંથી? મતલબ કે તેની સાથે જોડાયેલું નામ છે જોસેફ સ્મિથ જુનિયર, 19મી સદીના શરૂઆતના અમેરિકામાં.
ન્યૂયોર્કના ગ્રામીણ વિસ્તારમાં એમનો ઉછેર થયો. બહુ સામાન્ય ખેડૂત પરિવાર હતો અને શિક્ષણ પણ સીમિત, ઔપચારિક શિક્ષણ.
હા, એ સમયગાળો પણ મહત્વનો છે જેને બીજું મહાન જાગરણ કહે છે.
બરાબર. સેકન્ડ ગ્રેટ અવેકનિંગ. અમેરિકામાં ધાર્મિક ઉત્સાહ અને નવા વિચારોનો જાણે પૂર આવેલો.
પણ જોસેફ સ્મિથની વાત અલગ કેમ છે? કારણ કે તેમની અધિકૃતતા કોઈ શૈક્ષણિક લાયકાતમાંથી નથી આવતી.
ના, બિલકુલ નહીં. તેમનો દાવો સંપૂર્ણપણે દૈવી સાક્ષાત્કાર પર આધારિત છે. તેમણે કહ્યું કે 1820ના દાયકાથી તેમને ઈશ્વરીય દર્શનો થવા લાગ્યા અને છેવટે એમનો દાવો છે કે એક દેવદૂતે તેમને સોનાની પ્લેટો બતાવી જેના પર પ્રાચીન લિપિમાં લખાણ હતું.
અને અહીં સૌથી મહત્વનો મુદ્દો આવે છે.
કયો?
જોસેફ સ્મિથ પોતાને આ પુસ્તકના લેખક નથી ગણાવતા.
ના, એ પોતાને અનુવાદક કહે છે.
બરાબર. તેમનો દાવો હતો કે તેમણે આ પ્લેટો પર રિફોર્મ્ડ ઇજિપ્શિયન નામની એક અજ્ઞાત લિપિમાં લખાયેલું લખાણ અંગ્રેજીમાં ઉતાર્યું.
અને એ પણ કોઈ ભાષાના જ્ઞાનથી નહીં, પણ ઈશ્વરની ભેટ અને શક્તિ દ્વારા, મતલબ કે સિયર સ્ટોન્સ જેવા દૈવી સાધનોની મદદથી. આ દાવો જ તેને ખૂબ વિશિષ્ટ બનાવે છે.
હા, અને આ પુસ્તકના પ્રકાશન પછી જ પેલી લેટર ડે સેન્ટ ચળવળનો પાયો નંખાયો.
અને વિચારો, ફક્ત આશરે 3 મહિનામાં 500થી વધુ પાનાનું આટલું જટિલ લખાણ તૈયાર કરવું.
માને છે, એમના માટે ચમત્કાર છે અને સંશોધકો માટે અભ્યાસનો વિષય.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એનો સાર શું કહી શકાય?
મૂળભૂત રીતે આ પુસ્તક છે ને, એ લગભગ 600 ઈસવી પૂર્વેથી 421 ઈસવી સુધીનો સમયગાળો લે છે. પ્રાચીન અમેરિકાના કેટલાક લોકોનો ઇતિહાસ
અને તેમની સાથે ઈશ્વરનો વ્યવહાર કેવો રહ્યો
એની વાત.
હા,
એનો કેન્દ્રીય ગોલ, મતલબ કે લક્ષ્ય, એ સાબિત કરવાનો છે કે ઈસુ ખ્રિસ્તનો ઉદ્ધારનો સંદેશ અને પ્રાયશ્ચિત એ માત્ર બાઇબલમાં જે પ્રદેશો વર્ણવ્યા છે ત્યાં સુધી સીમિત નહોતો,
પણ અમેરિકી ખંડો સુધી પણ પહોંચ્યો હતો.
બરાબર. એટલે જ પેલું અન્ય કરાર.
હા, તે બાઇબલને રદ નથી કરતું, પણ પોતાને તેનો પૂરક ગણાવે છે.
એનો સ્પષ્ટ હેતુ શું છે? તો કે યહૂદી અને અન્ય જાતિ બંનેને ખાતરી કરાવવી કે ઈસુ જ ખ્રિસ્ત છે, સનાતન ઈશ્વર છે,
જે સર્વ દેશોમાં પોતાને પ્રગટ કરે છે.
આ એની મુખ્ય ભૂમિકા થઈ.
તે એવા પ્રશ્નોને પણ સ્પર્શે છે, જેમ કે શું ઈશ્વર આજે પણ વાત કરે છે, શું નવા શાસ્ત્રો શક્ય છે,
અને પેલો બાઇબલમાં ઉલ્લેખ છે ખ્રિસ્તના બીજા ઘેટાનો, એ કોણ હતા.
હા,
પુસ્તક દાવો કરે છે કે તે બાઇબલમાંથી કાળક્રમે જે સત્યો ભૂંસાઈ ગયા છે અથવા અસ્પષ્ટ બન્યા છે તેને પુનઃસ્થાપિત કરે છે.
પુસ્તકનું કથાનક જુઓ તો લગભગ 1000 વર્ષ, ઘણો લાંબો સમયગાળો.
મુખ્યત્વે 2 જૂથોની વાત છે, નેફાઇટ્સ અને લેમનાઇટ્સ.
માન્યતા એવી છે કે તેઓ લેહી નામના પ્રબોધકના નેતૃત્વમાં લગભગ 600 ઈસવી પૂર્વે જેરુસલમ છોડીને અમેરિકા આવેલા. એક પરિવારના વંશજો.
અને આ બે ભાઈઓના જે જૂથો બન્યા એમની વચ્ચેનો સંઘર્ષ અને એમના ઉતાર ચડાવ એ કથાનો મોટો ભાગ છે.
આ કથાઓ દ્વારા પુસ્તક ઘણા વિષયોની છણાવટ કરે છે, જેમ કે ઈશ્વર સાથેના કરાર સંબંધો, સારા નરસા કાર્યોના સામાજિક પરિણામો શું આવે,
અને ખ્રિસ્તના બલિદાનની પહોંચ કેટલી વ્યાપક છે, તેમાં શાસન પ્રણાલીઓ, યુદ્ધો, ધાર્મિક આંદોલનો, સામાજિક ગતિવિધિઓ, ઘણું બધું છે.
એક જટિલ ચિત્ર ઊભું થાય છે. અને આ બધામાં શિખર જેવી ઘટના કઈ?
એ આવે છે પુસ્તકના પાછળના ભાગમાં, જ્યારે પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્ત પોતે અમેરિકામાં દેખાય છે.
આ ઘટના પુસ્તકનો જે દાવો છે અન્ય કરાર તરીકેનો, તેને જાણે મૂર્તિમંત કરે છે.
ત્યાંના લોકોને ઉપદેશ આપે છે, પોતાનું ચર્ચ સ્થાપે છે.
જો કે આ દિવ્ય મુલાકાત પછી જે શાંતિનો યુગ આવે છે,
એનો અંત પણ ગર્વ અને અંદરોઅંદરના વિગ્રહથી આવે છે,
અને એ નેફાઇટ સંસ્કૃતિના સંપૂર્ણ વિનાશ તરફ દોરી જાય છે. આપણે એક મહત્વનો સંદેશ આપે છે.
ચોક્કસ, આટલા મોટા કથાનકને સમજવા માટે આપણે એના મુખ્ય ભાગો પર એક નજર નાખીએ તો.
હા, એ સારું રહેશે. પુસ્તક નાના નાના પુસ્તકોનો સંગ્રહ છે એમ કહી શકાય.
શરૂઆત થાય છે નેફીની નાની પ્લેટોથી. એમાં એક નેફીથી ઓમની સુધીના પુસ્તકો છે.
આમાં પેલી શરૂઆતની વાત છે, લેહી અને પરિવારનો જેરુસલેમથી પલાયન, રણનો પ્રવાસ, વહાણ બનાવવું
અને અમેરિકામાં આગમન. અહીંથી જ પેલો સંઘર્ષ શરૂ થાય છે. નેફી, જે ઈશ્વરને વફાદાર રહે છે, અને એના ભાઈઓ લેમાન અને લેમ્યુએલ, જે બળવાખોર બને છે,
અને એમાંથી નેફાઇટ અને લેમાનાઇટ પ્રજા બને છે.
હા, આ શરૂઆતના પુસ્તકોમાં ખ્રિસ્ત વિશે ભવિષ્યવાણીઓ અને પાયાના સિદ્ધાંતો રજૂ થાય છે.
ત્યાર પછી આવે છે મોર્મનનું સંક્ષેપ. એમાં મોસાયા, આલ્મા, હિલામાન, થ્રી નેફી જેવા મોટા પુસ્તકો છે.
આ ભાગ મોર્મોન નામના પ્રબોધક ઇતિહાસકારે તૈયાર કરેલો સારાંશ છે, પ્રાચીન મોટી પ્લેટોમાંથી.
અહીં આપણને રાજા બેન્જામિનનો પેલો પ્રખ્યાત ઉપદેશ મળે છે સેવા અને નમ્રતા પર.
હા, અને આલ્મા નામના પાદરીનું પરિવર્તન, એના પુત્ર આલ્મા યુવાનનું નાટકીય ધર્માંતરણ, એ બધી વાતો પણ મહત્વની છે.
આલ્મા પુસ્તક તો સૌથી લાંબુ છે. એમાં મિશનરી કાર્યો અને યુદ્ધો બંનેનું વર્ણન છે.
એક તરફ આલ્મા અને તેના સાથીઓનો ધર્મ પ્રચાર છે,
તો બીજી તરફ સેનાપતિ મોરોની જેવા નેતાઓ છે જે ધર્મ અને સ્વતંત્રતાના રક્ષણ માટે યુદ્ધ લડે છે.
અહીં પેલા ગેડિયન્ટેન લૂંટારાઓનો ઉદય પણ ધ્યાન ખેંચે છે, એક ગુપ્ત અને ભ્રષ્ટ સંગઠન.
હા, જે સમાજના પતનનું કારણ બને છે, એની વાત હિલામાન પુસ્તકમાં વધુ સ્પષ્ટ દેખાય છે.
ખાસ કરીને પેલું ગર્વ ચક્ર દ્વારા.
કયું?
સમૃદ્ધિથી ગર્વ, ગર્વથી પાપ, પાપથી વિનાશ, વિનાશથી નમ્રતા, અને નમ્રતાથી ફરી સમૃદ્ધિ.
આ ચક્ર પુસ્તકમાં વારંવાર દેખાય છે.
અને આ જ ભાગમાં સેમ્યુએલ નામના લેમાનાઇટ પ્રબોધક આવે છે, જે ખ્રિસ્તના જન્મ અને મૃત્યુના ચિહ્નોની ભવિષ્યવાણી કરે છે.
અને પછી આવે છે ત્રણ નેફી, જે ખરેખર પુસ્તકનું ધર્મશાસ્ત્રીય હૃદય કહી શકાય.
બરાબર, અહીં ભવિષ્યવાણીઓ પૂરી થાય છે. ખ્રિસ્તના વધસ્તંભ સમયે અમેરિકામાં ભયંકર કુદરતી આફતો આવે છે.
અને ત્યારબાદ પેલી સૌથી મહત્વપૂર્ણ ઘટના, પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્ત પોતે અમેરિકામાં આવે છે.
તેઓ લોકોને ઉપદેશ આપે છે, જે બાઇબલના પર્વત પરના ઉપદેશને ઘણો મળતો આવે છે.
ચમત્કારો કરે છે, 12 શિષ્યો પસંદ કરે છે, ચર્ચની સ્થાપના કરે છે.
આ મુલાકાત પછી લગભગ 200 વર્ષ સુધી શાંતિ અને એકતાનો સુવર્ણ યુગ ચાલે છે, જે ચાર નેફીમાં વર્ણવેલ છે.
પણ અફસોસ,
ગર્વ અને વર્ગભેદ ફરી માથું ઉંચકે છે,
અને સમાજ ફરીથી વિભાજિત થઈ જાય છે, જે આખરે અંતિમ વિનાશ તરફ દોરી જાય છે.
પુસ્તકનો અંતિમ ભાગ આવે છે મોર્મન અને મોરોનીના લખાણો દ્વારા. મોર્મન, જેણે આ બધો ઇતિહાસ ભેગો કર્યો,
તે પોતે નેફાઇટ્સના અંતિમ યુદ્ધો અને વિનાશનો સાક્ષી બને છે. તે રેકોર્ડ તેના પુત્ર મોરોનીને સોંપે છે.
મોરોની પછી ઈથર નામના પુસ્તકમાં એક વધુ પ્રાચીન પ્રજા જેરેડાઇટ્સનો ઇતિહાસ ટૂંકમાં ઉમેરે છે,
જેનો અંત પણ આંતરિક વિગ્રહથી જ આવ્યો હતો. એ પણ એક સમાંતર કથા જેવી.
અને છેલ્લે મોરોની, જે છેલ્લો બચેલો નેફાઇટ છે, તે પુસ્તકનું સમાપન કરે છે.
તે ધાર્મિક વિધિઓ, વિશ્વાસ, આશા અને ખ્રિસ્તના શુદ્ધ પ્રેમ, એટલે કે ઉદારતા વિશે અંતિમ સૂચનો આપે છે.
અને અહીં જ
તે પેલું પ્રખ્યાત મોરોનીનું વચન આપે છે.
હા, તે વાચકોને આમંત્રણ આપે છે કે પુસ્તક વાંચ્યા પછી પ્રાર્થના દ્વારા સીધા ઈશ્વરને પૂછો કે શું તે સાચું છે,
અને વચન આપે છે કે પવિત્ર આત્મા દ્વારા સત્યની ખાતરી મળશે.
આ વ્યક્તિગત સાક્ષાત્કાર પરનો ભાર એ પુસ્તકના દાવાને સ્વીકારવા માટેનો મુખ્ય માર્ગ બતાવે છે.
પછી તે પ્લેટોને દાટી દે છે એવું કહેવાય છે.
તો આ વિશાળ કથા અને આ બધા ઉપદેશોમાંથી આપણે મુખ્ય સંદેશાઓ કયા તારવી શકીએ, ખાસ કરીને એની ભૂમિકા અને લક્ષ્યને ધ્યાનમાં રાખીને?
પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એના કેન્દ્રમાં જ છે. ઈસુ ખ્રિસ્ત માત્ર એક પ્રદેશના નહીં પણ સમગ્ર વિશ્વના ઉદ્ધારક છે.
બરાબર. તેમની અમેરિકા મુલાકાત એ વાત પર ભાર મૂકે છે કે તેમનો પ્રેમ અને બલિદાન કોઈ ભૌગોલિક કે સાંસ્કૃતિક સીમાઓથી બંધાયેલ નથી.
પુસ્તકનો મુખ્ય ગોલ આ વૈશ્વિક ખ્રિસ્તનો પરિચય કરાવવાનો છે.
બીજો મહત્વનો વિચાર છે સતત સાક્ષાત્કાર અને જીવંત પ્રબોધકો.
હા, પુસ્તક ભારપૂર્વક કહે છે કે ઈશ્વર ભૂતકાળમાં બોલ્યા હતા એટલું જ નહીં પણ આજે પણ બોલે છે
અને પ્રબોધકો દ્વારા માર્ગદર્શન આપે છે. શાસ્ત્ર એ કોઈ બંધ અધ્યાય નથી.
આ વિચાર પરંપરાગત માન્યતાઓને પડકારે છે કે સાક્ષાત્કાર તો ભૂતકાળમાં બંધ થઈ ગયો.
ત્રીજો અને ખૂબ જ વ્યવહારુ સંદેશ છે પસંદગી અને પરિણામો, ખાસ કરીને ગર્વના જોખમો.
પેલું ગર્વચક્ર જે આપણે વાત કરી,
સમૃદ્ધિ, ગર્વ, પાપ, વિનાશ, નમ્રતા, પસ્તાવો, શાંતિ.
હા, એ વારંવાર બતાવે છે કે વ્યક્તિગત અને સામાજિક સ્તરે નૈતિક ચોઇસીસ કેટલી મહત્વની છે અને રેકોર્ડ સાચવવાનું મહત્વ.
પુસ્તક બતાવે છે કે જ્યારે લોકો ઈશ્વરના વચનો અને ઇતિહાસને ભૂલી જાય છે ત્યારે તેઓ માર્ગ ભટકી જાય છે.
આજના માહિતીના યુગમાં કઈ માહિતી અને કયા મૂલ્યોને સાચવવા અને અનુસરવા એ વિચારવા જેવું છે.
અને છેલ્લે ગુપ્ત સંગઠનો અને સત્તા માટેના ષડયંત્રો સામે ચેતવણી.
પેલા ગેડિયન્ટન લૂંટારાઓ જેવા જૂથો જે ગુપ્ત રીતે સમાજને અંદરથી ખોખલો કરે છે.
હા, આ કથા સંગઠિત અપરાધ, ભ્રષ્ટાચાર અને લોકશાહી સંસ્થાઓ સામેના ખતરાઓ વિશે વિચારવા પ્રેરે છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે અમે સરળતાથી યાદ રહી જાય અને તેના મુખ્ય સંદેશને સ્પષ્ટ કરે.
હા, જેમ કે પેલો યુવાન નેફી જ્યારે મુશ્કેલ કામ સ્વીકારે છે ત્યારે કહે છે, હું જઈશ અને કરીશ જે પ્રભુએ આજ્ઞા આપી છે. એક નેફી 3.7ના ભાવમાં.
આ વિશ્વાસ આધારિત ક્રિયા દર્શાવે છે કે ઈશ્વર માર્ગ બતાવશે જો આપણે પ્રયત્ન કરવા તૈયાર હોઈએ.
અથવા રાજા બેન્જામિનનો પેલો ખૂબ જ જાણીતો ઉપદેશ, જ્યારે તમે તમારા સાથી મનુષ્યોની સેવામાં હોવ છો ત્યારે તમે ફક્ત તમારા ઈશ્વરની સેવામાં હોવ છો, મોસાયા 2.17.
હા, આ ધર્મને ફક્ત પૂજાપાઠ સુધી સીમિત નથી રાખતું, તેને રોજિંદા જીવનમાં લોકોની સેવામાં ઉતારવાની વાત કરે છે. ખૂબ જ વ્યવહારુ આધ્યાત્મિકતા.
પછી હિલામાનનું પેલું ચેતવણી જેવું વાક્ય, આપણા ઉદ્ધારક ખ્રિસ્તના ખડક પર તમારો પાયો બાંધવો જ જોઈએ, હિલામાન 5.12.
જીવનની મુશ્કેલીઓ અને અનિશ્ચિતતાઓ સામે સ્થિર રહેવા માટે સાચો આધાર કયો હોવો જોઈએ તેની વાત છે.
અને અંતે મોરોનીનું પેલું આમંત્રણ, જે પુસ્તકના અભિગમનો સાર છે, ઈશ્વરને, સનાતન પિતાને ખ્રિસ્તના નામે પૂછો કે શું આ વસ્તુઓ સાચી નથી, મોરોની 10:4.
આ વ્યક્તિગત રીતે સત્યની શોધ કરવા અને ઈશ્વરીય પુષ્ટિ મેળવવા પર ભાર મૂકે છે, જવાબદારી જાણે વાચક પર મૂકે છે.
બરાબર. તો આ બધી વાતોનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ થઈ શકે, કઈ રીતે લાગુ પડે?
મને લાગે છે કે પહેલું તો વ્યક્તિગત નિર્ણયો લેવામાં મદદ. પેલું ગર્વ વિરુદ્ધ નમ્રતાનું ચક્ર સતત યાદ અપાવે છે કે આપણી પસંદગીઓના લાંબા ગાળાના પરિણામો હોય છે.
કામકાજમાં કે સંબંધોમાં પ્રામાણિક રહેવાની પ્રેરણા મળે.
બીજું, નેતૃત્વના પાઠ. સેનાપતિ મોરોની જેવા નેતા જે સિદ્ધાંતો માટે લડે છે, રાજા બેન્જામિન જે સેવા દ્વારા નેતૃત્વ કરે છે,
આલમા જે પરિવર્તન લાવે છે, આ બધામાંથી પ્રામાણિકતા, લોકોનું હિત, જવાબદારીપૂર્વક સત્તા વાપરવાના સિદ્ધાંતો શીખી શકાય.
ત્રીજું, સામાજિક સમજ. સમાજમાં ઉતાર ચડાવ કેમ આવે છે, અસમાનતા અને સંઘર્ષના મૂળ ક્યાં હોય છે, આ બધું સમજવામાં મદદ મળે.
પેલું ગર્વચક્રની સમજ કદાચ આપણને વર્તમાન સામાજિક મુદ્દાઓ પ્રત્યે વધુ જાગૃત બનાવી શકે.
અને ચોથું, માર્ગદર્શન મેળવવાની રીત. જીવનના મોટા નિર્ણયો વખતે પ્રાર્થના અને આંતરિક શાંતિ દ્વારા જવાબ શોધવાનો પ્રયાસ કરવો.
મોરોનીનું વચન આ અભિગમને પ્રોત્સાહન આપે છે.
છેલ્લે મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત. આલમા યુવાન જેવા પાત્રો જેમણે ભૂલો કરી પણ પછી પરિવર્તન પામ્યા તે આશા આપે છે.
હા, કે ભૂતકાળ ગમે તેવો હોય સુધારો શક્ય છે. અને પેલો વિચાર કે નબળાઈ પણ ઈશ્વરની મદદથી શક્તિ બની શકે છે, ઇથર 12.27,
તે હાર ન માનવાની પ્રેરણા આપે છે.
આટલી ચર્ચા પછી તમારા માટે આ પુસ્તકમાંથી કયો વિચાર સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો? શું નવું લાગ્યું?
મારા માટે સૌથી અનોખી વાત એ છે કે આ પુસ્તક સત્યની પરખ માટે બૌદ્ધિક દલીલો ઉપરાંત વ્યક્તિગત આંતરિક અનુભવ પર આટલો ભાર મૂકે છે.
પેલી પ્રાર્થના દ્વારા મળતી પવિત્ર આત્માની પુષ્ટિ,
હા, મોરોનીનું વચન, તે શ્રદ્ધાને ખૂબ જ અંગત અનુભવ બનાવે છે. અને બીજું, સ્વતંત્ર ઈચ્છા અને તેના પરિણામોની જવાબદારીનો વિચાર, એ આખા પુસ્તકમાં કેન્દ્ર સ્થાને છે.
અને મારા માટે ખ્રિસ્તનું કાર્યક્ષેત્ર માત્ર જૂના જગત પૂરતું સીમિત ન રહેતા નવા જગત એટલે કે અમેરિકા સુધી વિસ્તર્યું હતું, એ વિચાર ખરેખર ધ્યાન ખેંચે છે. તે ઈશ્વરના વૈશ્વિક વ્યાપ અને તેમના દરેક બાળક માટેના પ્રેમને દર્શાવે છે. અને હા, પેલું ગર્વચક્ર, એ ચેતવણી આજે પણ એટલી જ સુસંગત લાગે છે.
સાચી વાત. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. કોઈ એવો ગ્રંથ જે પ્રાચીન હોવાનો દાવો કરે પણ આધુનિક સમયમાં પ્રગટ થાય, તેનો શું અર્થ હોઈ શકે?
અને અન્ય કરાર હોવાનો વિચાર તે હાલની ધાર્મિક સમજને કેવી રીતે પડકારે છે અથવા તેમાં શું ઉમેરો કરે છે?
આ પ્રશ્નો પર મનન કરવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.